ओम श्री साईराम। परम पूज्य भगवान श्री सत्यसाई बाबाना चरणों में कोटि कोटि प्रणाम। प्रेम वाहिनी पान नंबर 16 सनातन विद्यानी जरूर अहीं थी भाग 4 नो प्रारंभ थाय छे। साईराम
सनातन विद्यानी जरूर। शु मानसों ने असंख्य कलाओ कौशल्यों अने विज्ञानों में जाते तालीम नथी लीधी? શું તેમણે અસંખ્ય મશીનો નથી વિકસાવ્યા? શું તેમણે વિશાળ ટનબંધી જ્ઞાન નથી એકઠું કર્યું? તેમ છતાંય માણસે મનની શાંતિ પ્રાપ્ત નથી કરી કે જે સુખ માટે કેટલી બધી જરૂરી છે? તેને બદલે જેમ જેમ દિવસ પસાર થતો જાય છે તેમ તેમ આ વિદ્યા માણસને વધારે ને વધારે ઊંડા પાણીમાં ખેંચી જઈ રહી છે અને શાંતિ તેની જગ્યાએથી વધારે પાછળ ને પાછળ જતી રહી છે। તેનું કારણ આ રીતે જણાવી શકાય છે। આ કળાઓ અને વિજ્ઞાનનું મૂલ્ય માત્ર કામ ચલાવ છે। આ મશીનો માત્ર સાંસારિક આરામ પૂરા પાડે છે। આ જ્ઞાન માત્ર અસ્થાયી છે અને નાશવંત વસ્તુઓ માટેનું જ છે। આ વિદ્યા એક વ્યક્તિને આ સૃષ્ટિના છેક અંદરનું રહસ્ય જણાવતી નથી। એક રહસ્ય એવું છે જે જણાઈ જાય તો બધા જ રહસ્યો છતાં થઈ જાય। જો તે પ્રશ્ન ઉકેલાઈ જાય તો બધા જ પ્રશ્નો ઉકેલાઈ જાય। એક ગાંઠ છે, જો તે ઉકેલાઈ જાય તો બધી ગાંઠો આપોઆપ ઢીલી થઈ જાય। એક એવું વિજ્ઞાન છે, જો તેની ઉપર પ્રભુત્વ મેળવી લેવાય તો બધા ઉપર પ્રભુત્વ મેળવી શકાય। તે વિજ્ઞાન છે સનાતન વિદ્યા। જો કોઈ ઝાડનો નાશ કરવો હોય તો તેનું મુખ્ય મૂળ કાપવાનું હોય છે। તેના એક પછી એક પાંદડા કાપીને તેને મારવાનો કોઈ અર્થ નથી। તેમ કરવામાં ખૂબ જ લાંબો સમય જતો રહે છે, ઉપરાંત તેનાથી કામ થશે નહીં। પ્રાચીન વૈદિક આર્ય દ્રષ્ટાઓ આ વિદ્યા જાણતા હતા, પણ હિન્દુસ્તાનીઓને તેમના પોતાના સગા સંબંધી છે તેમ કહેતા શરમ આવે છે। તેમણે ભગવાનને પહેલાં સાધુ પ્રયત્નોથી જોયા અને તેમની કૃપા મેળવી। તેમણે હિંમતથી જે શોધખોળ કરેલી તે વિજ્ઞાને પ્રગટ કર્યું છે। બીજા દેશોના પ્રાપ્તકર્તાઓએ તે પુસ્તકોનું પરિશીલન કર્યું અને કહ્યું કે ભારતીયોએ દુનિયા માટે કેડી કંડારી છે। આ બહુ જાણીતી વાત છે, દીવો ઉજાળે છે પણ પગના તળિયે અંધારું કુંડાળું હોય છે। ભારત તે દોલતને જાણતું નથી કે તેની પરવા પણ કરતું નથી। શું આપણે આને ભાગ્યના ખેલને હવાલે કરીને શાંત બેસી રહીશું? પ્રાચીન યુગોમાં ભારતીયો પોતાના દૈનિક કર્મકાંડ પવિત્ર જગ્યામાં પવિત્રતાથી ઘેરાયેલી હોય તેમાં પોતે બેસીને અભ્યાસમાં ડૂબી જઈને વેદ અને ઉપનિષદોની શિખામણો આચરણોમાં મૂકતા, ઉપરાંત બીજાઓને માર્ગદર્શન આપવાના હેતુથી અને પોતાની ચેતનામાં ફરી અનુભવાતા પોતપોતાના અનુભવને નોંધી રાખતા હતા। પણ તેમના પુત્ર અને પ્રપુત્રોએ તે પુસ્તકો વેદી ઉપર મૂકી દીધા અને તેનું પૂજન કરતા। લાપરવાહીએ તેમની ધૂળધાણી કરી નાખ્યા છે। તાડના વૃક્ષોના પાંદડા છૂટા પડી ગયા છે અને ઉંદરો તેમને ખાઈ ગયા છે, પણ પશ્ચિમના ઉત્સુક વિદ્યાર્થીઓએ આ ધૂળધાણી થયેલામાંથી એમ જાણીને કે જ્ઞાનના ન સરખાવી શકાય તેવા સ્ત્રોતો અને ડાપણના અમૂલ્ય મોતીઓ તો આ છે, તેમણે પોતાના માથા ઉપર ગૌરવભે ઉઠાવી લીધા અને ભારતખંડની મૂલ્યવાન ભેટ તરીકે પોતાના અને પોતાના બાળકો માટે તેઓ દરિયાપાર તેમને આંખોમાં આનંદ અને પોતાના હૃદયમાં આભાર વસ્તાની લાગણી સાથે ઉપાડીને લઈ ગયા। હવે હું ભારતના બાળકો શું કરી રહ્યા છે તે ઉજાગર કરીશ। તેઓ ન તો તેમના પાના ઉગાડે છે, ન તો તેમાં શું લખેલું છે તેની પરવા કરે છે અને ન તો તેની સાથે પોતાને કશી લેવા દેવા છે તેવી લાગણી અનુભવે છે। માત્ર લાખોમાંથી એકાદ તેને વાંચે છે, પણ તેને પણ કોઈ ચક્રમ છે, મૂર્ખ છે તેમ કહીને હસી કાઢવામાં આવે છે। પુસ્તકોને પણ હસી કાઢવામાં આવે છે, જાણે તે જુઠ્ઠાણાનો જથ્થો ન હોય કે દંતકથાઓ ન હોય અને તેઓ પુસ્તકો અને લેખકોની ઐતિહાસિકતા અંગે દલીલ કરે છે। તેઓ સંસ્કૃત ભાષાને એમ કહીને બરતરફ કરે છે કે તે ભણવામાં ઘણી જ કઠણ છે અને બીજા દેશોથી આવેલાઓને મૂલ્યવાન ખજાનો આપી દે છે। કેટલું દુઃખદ દ્રશ્ય આ છે! જો તેમણે પોતાની માતૃભાષાનો પણ કાળજીપૂર્વક અભ્યાસ કર્યો ન હોય તો તેમને થોડુંક તો નુકસાનનો બદલો મળ્યો જ હોત, પણ આટલું પણ તેઓ કરતા નથી। આ તો બધે લાપરવાહી જ છે. ના, હું દુન્યવી સુખની નિંદા નથી કરતો. જ્યારે લોકો સુખી હોય છે ત્યારે મને આનંદ થાય છે, પણ મહેરબાની કરીને એમ ન માની લેશો કે આ સુખ શાશ્વત છે. હું ઈચ્છું છું કે આ સાંસારિક સુખ મેળવવા તમે બધી જ કળાઓ અને વિજ્ઞાનોનો અભ્યાસ કરો, પણ બધા લોકો યાદ રાખે કે આ સુખ કાયમી નથી. કાયમી સુખ માત્ર એક જ વિદ્યાથી પ્રાપ્ત કરી શકાય છે, તે વિદ્યા છે ઉપનિષદ વિદ્યા. તે ઈશ્વરના સાક્ષાત્કારની વિદ્યા છે, તે ઋષિઓનું શિક્ષણ છે. માત્ર તે જ માણસોને બચાવી શકે છે અને શાંતિ બક્ષી શકે છે. તેનાથી ઊંચું કશું જ નથી. આ એક નિર્વિવાદ વસ્તુ છે. તમારા સુખ દુઃખ ગમે તે હોય, જીવિકા માટે તમે ગમે તે વિષય ઉપર વિશેષજ્ઞતા મેળવી હોય, બ્રહ્મ વિદ્યા ઉપર તમારી દ્રષ્ટિ દ્રઢતાથી સ્થિર કરો. જો માત્ર બુદ્ધિમત્તાને જ તીક્ષ્ણ કરવામાં આવી હશે, સદગુણોના વિકાસ અને આચરણ વગર અને મસ્તિષ્કમાં માત્ર માહિતી જ ભેગી કરવામાં આવી હશે, તો દુનિયા પ્રગતિ નહીં કરી શકે અને તેનું કલ્યાણ ભયમાં હશે. પણ હવે સદગુણોમાંથી લોકો શ્રદ્ધા ગુમાવતા જતા લાગે છે, કારણ કે શિક્ષણ વ્યવસ્થામાં આધ્યાત્મિક શિક્ષણ કે તાલીમને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. સાચું શિક્ષણ મસ્તિષ્કમાં ભારોભાર કચરો પૂંજો ભરી દેવામાં સમાયેલ નથી. માત્ર તે જ શિક્ષણ લાભદાયક છે જે બધા જ સદગુણોને વિકાસ પામવા પૂર્ણ તક આપે છે અને જે માણસને અજોડ બનાવે છે. વસ્તુનિષ્ઠ જગત વાસ્તવિકતા નથી. ખરેખર માણસો પડછાયાને જુએ છે અને વસ્તુ માની લે છે. તેઓ લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને જાડાઈ કે કદ જુએ છે અને પોતાની સામે વસ્તુ છે તેવા નિર્ણય ઉપર કૂદી પડે છે. તેઓ શ્રેણીબદ્ધ સંવેદનાઓ અને યાદદાસ્તો અનુભવે છે અને તે બધાને જોડીને તેઓ એવા નિર્ણય ઉપર આવે છે કે કેટલીક વસ્તુઓ તેમને પેદા કરે છે. દેખાવને વાસ્તવિકતા માની લેવાની આ ભૂલને જ્ઞાન એવું ખોટું નામ અપાયેલું છે. તે જ્ઞાન કેવી રીતે હોઈ શકે? શું કોઈ વ્યક્તિ પડછાયો તે હોઈ શકે? જો પડછાયાને તે ગણી લેવામાં આવે તો શું આપણે તેને જ્ઞાન કહીશું? બધા જ જ્ઞાનનો સ્વભાવ હમણાં આવો જ છે કે જે કંઈકનો પદાર્થ તરીકે બોધ થાય છે તે વાસ્તવિક છે જ નહીં, તેની વાસ્તવિકતા સમજણપૂર્વકની નથી. અદ્વૈતવાદીઓ અહમ બ્રહ્માસ્મીમાં માને છે. હું બ્રહ્મ છું આવી દ્રઢ ખાતરી તેણે કેવી રીતે મેળવી? તે આવું શા માટે જણાવે છે તેને પૂછો અને જવાબ છે, શ્રુતિ એવું જાહેર કરે છે, ગુરુએ તે પ્રમાણે શીખવ્યું છે. જો તે વ્યક્તિ આ ત્રણ શબ્દો અહમ બ્રહ્મ અને અસ્મિનો સ્વામી છે તો શું તેણે બ્રહ્મ માટે ઐક્ય સ્થાપ્યું છે? ના. અસંખ્ય જન્મોના અવિરત પ્રયત્નો, પવિત્ર ગ્રંથોએ દર્શાવેલ ફરજોની વફાદારીપૂર્વકની ભજાવણી, મનને શું શું કરે છે, આવા મનમાં ભક્તિના બી ફૂટે છે અને જ્યારે જ્ઞાન કાળજીથી તેમની માવજત કરવામાં આવે છે ત્યારે ફૂલો મોરે છે, ફળો દેખા દે છે અને પાકે છે અને સોડમ તથા મીઠાસથી ભરાય છે. જ્યારે ફળ ખાવામાં આવે છે ત્યારે માણસ પરમ કે જે બધી જ વસ્તુઓનો અને બધા ધર્મોને અને જે શાશ્વત રીતે હાજર છે અને જે જાગ્રત દૈવી સુખથી ભરેલું છે તેને પાર કરી જાય છે. એક વ્યક્તિ અહમ બ્રહ્માસ્મી સૂત્રની સારી રીતે વ્યાખ્યા કરી શકતો હોય, વ્યુત્પત્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ તે સાચું પણ હોય, પરંતુ જો તે દુનિયાથી અજ્ઞાન હોય, હુંથી અવગત ન હોય અને બ્રહ્મ અંગે સંપૂર્ણ રીતે અંધારામાં હોય તો શું તે જ્ઞાનીનો ભાગ્યે જ મળતો આનંદ ચાખી શકે ખરો? શબ્દો અને તેમના અર્થ ઉપરના પ્રભુત્વનું મહત્વ નથી હોતું, પણ જાગૃતિ અનુભવની ગણના થાય છે. આ મૂળ બાબત છે. માટી જ વાસ્તવિક છે. માટી અંગેની અજ્ઞાનતાથી માટલાની સભાનતા જન્મે છે. માટી જ આધાર છે, માટલાનો પદાર્થ છે. માટી વગર માટલાનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે? કારણ વગર કાર્ય કે પરિણામ શી રીતે સંભવી શકે? માત્ર અજ્ઞાનીને જ દુનિયા વિવિધતા ભરી દેખાય છે. જ્ઞાનીને માત્ર બ્રહ્મ જ બ્રહ્મ કે જેની ઉપર બધું જ લાદી દેવામાં આવ્યું છે. અસ્તિત્વ ધરાવે છે, માત્ર આત્મા જ તેના દ્વારા ઓળખાય છે, બીજું કશું જ નથી, તે અદ્વૈતિક અનુભવ છે। જો જગત અસલી કે વાસ્તવિક હોય તો તે સ્વપ્ન વિહોણી ગાઢ નિંદ્રામાં પણ તેનો બોધ થવો જોઈએ, પરંતુ આપણે તેનાથી બિલકુલ સભાન નથી। તેથી આ દ્રશ્યમાન જગત સ્વપ્નિક જગત જેટલું જ અવાસ્તવિક છે। જેવી રીતે ભ્રમ દ્વારા દોરડાને સાપ માની લેવામાં આવે છે, તેવી જ રીતે દુનિયાને પણ બ્રહ્મ માની લેવામાં આવે છે। સાપ અને દોરડું બંને એક જ સમયે દેખાતા નથી, આખું દોરડું જ સાપ છે। તે જ રીતે બ્રહ્મ પણ આખી દુનિયા છે, નામ અને સ્વરૂપનું વિશાળ વૈવિધ્ય। પરંતુ આ કાલ્પનિક વૈચારિક વિવિધતા મૂળભૂત રીતે ખોટી છે। માત્ર બ્રહ્મ જ સત્ય છે। તાળીથી ભરેલ માટલામાં આકાશનું પ્રતિબિંબ દેખાતું હશે, પણ તાળી તેને અશુદ્ધ કરતી નથી। તેવી જ રીતે આ શરીરના વાહનમાં આત્મા શુદ્ધ કે પવિત્ર અને શિસ્તબદ્ધ રીતે રહે છે। ખરાબ કે સારા કર્મોનું ફળ વાહન શરીરને લાગે છે, આત્મા દ્રષ્ટાને અથવા અર્થાત મહિલાને નહીં। જ્યારે આવા જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે આગામી સંચિત પ્રારબ્ધ આ ત્રણ પ્રકારના કર્મોના ત્રણ પડછાયા તેની સામેથી નાસી જાય છે। હા, પ્રારબ્ધ કર્મને જીતી શકાય છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા સર્વશક્તિમાન છે અને સર્વજ્ઞ છે, તેને કોઈ સીમા નથી કે અપવાદ નથી। જ્યારે સાધના દ્વારા તમે ભગવાનના સંકલ્પને જીતી લો છો ત્યારે તમે તે સંકલ્પ દ્વારા પ્રારબ્ધ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકો છો। ગમે તે પ્રાપ્તાંકથી ના હિંમત ના થશો। આ જગતમાં તનતોડ પરિશ્રમ અસ્થાયી અને ભ્રામક છે। આ મહાન સત્ય ઉપર તમારું મન દ્રઢતાથી સ્થિર કરો અને બહાદુરીપૂર્વક સાધનાને માર્ગે ભક્તિથી સાધના પ્રત્યે પ્રયાણ કરો। જીવન સંસ્કારો ઉપર આધારિત એ પ્રવાસ છે। માણસો ઘણી પ્રવૃત્તિઓમાં ડૂબેલા હોય છે અને તેઓ જુદા જુદા પ્રકારની જવાબદારીઓમાં ગૂંથાયેલા હોય છે। આ ઘણી જાણીતી સત્યવાત છે। તે સંખ્યામાં એટલી બધી હોય છે કે કેટલીક વખત ઘડીભર એમ લાગે છે કે 24 કલાકનો ફલક તેના એક દિવસની પ્રવૃત્તિ માટે ઘણો જ નાનો છે। પીવાની, ખાવાની, વાંચવાની, ચાલવાની, બેસવાની અને તે સિવાયની સ્વપ્નો જોવાની, ધિક્કારવાની, પ્રશંસા કરવાની, રડવાની, હસવાની, લૂછવા કે ઝાટકવાની, આશા કરવાની, બધા જ પ્રકારની પ્રવૃત્તિઓ અંત વગર ચાલ્યા જ કરતી હોય છે। તેઓ જિંદગીના સમયગાળાને ભરી દે છે। આ બધી પ્રવૃત્તિઓ મન સાથે જોડાયેલી હોય છે। આ જિંદગીને સંસ્કારોનો સંગ્રહ માત્ર બનાવી દે છે, જેનો પ્રભાવ ચારિત્ર અને વ્યક્તિત્વ ઉપર પડે છે। પ્રવૃત્તિઓ બે પ્રકારની હોય છે, ખરાબ અને સારી। આ બંનેની જીવન પરની અસરોનો વિચાર કરવાનો હોય છે। તે કુમળા શરીરના કાર્યો તે બાળકના સ્લેટ ઉપર લખાણની જેમ ભૂંસાઈ જાય છે। જ્યારે માણસના પોતાની કિશોરાવસ્થાના બનાવો ભૂલી જવા પાત્ર હોય તો પછી પાછલી જિંદગીના બનાવોને સ્મૃતિમાં તે શી રીતે સંગ્રહી શકાય। આ મુદ્દાને બાજુએ રાખીને એવું અનુમાન કરવું કે માત્ર એવા જ બનાવો કે જે યાદ રહ્યા છે તે જ બન્યા છે કે તેમણે ચારિત્રનું ઘડતર કર્યું છે, તે કૃત્યો અને પ્રવૃત્તિઓ કે જે ઘટી છે અને જે ત્યાર પછીની ઘટનાઓની ભૂલામણીમાં પાછળ ધકેલી દેવામાં આવી છે, તેમણે મન ઉપર પરિણામોની છાપ રહેવા દીધી છે, શેષ ત્યાં જ છે। રાત્રે ઊંઘવા જતા પહેલાં તમે આખા દિવસમાં બનેલ તમામ મહત્ત્વના કે બિનમહત્ત્વના નાના મોટા બનાવો યાદદાસ્તમાં પાછા બોલાવો છો, ત્યારે તે બધા યાદ આવતા નથી। માત્ર જે અંદર ઊંડાણમાં દ્રઢ થઈ ગયેલા સંસ્મરણો હોય છે તે જ યાદ કરી શકાય છે। જે માત્ર એક જ દિવસના બનાવોની આવી પરિસ્થિતિ હોય કે જે આપણા દુઃખ કે હર્ષ સાથે સંકળાયેલા નથી તથા બનાવોને આપણે ભૂલી જતા હોઈએ છીએ, તો ગયા અઠવાડિયાનું કે ગયા મહિનાનું શું કહી શકાય। માત્ર મુખ્ય બનાવો સ્પષ્ટ રીતે અંકિત થયેલા હોય છે, બાકીના ધૂંધળા યાદ આવે છે, તે ખસી જતા હોય છે અને અદૃશ્ય થઈ જાય છે। આ થોડાક સંસ્કારો છે। અસંખ્ય કૃત્યો કરીને વિશાળ અનુભવ અને જ્ઞાન મેળવીને વિશાળ અને વિવિધ પ્રકારના પાઠો ભણીને માણસ પોતાની પૂંજી તરીકે તેમાંથી માત્ર 4 કે 5 જ રાખી શકે છે કે જે મજબૂત તથા ઊંડા જીવન ઉપયોગી હોય છે.
ઓમ શ્રી સાઈરામ. પ્રેમવાહિની 5 નંબર 20 ભાગ 4 પૂર્ણ થાય છે. જય સાઈરામ.